આ બ્રહ્માંડમાં ભગવાન શ્રીહરિ જેવો કોઈ ભગવાન નથી અને વચનામૃત જેવો કોઈ ગ્રંથ નથી. જે ગ્રંથને સાંભળ્યા પછી અબજો બધ આત્માઓ મુક્ત કક્ષાને પામી ગયા. જે ગ્રંથના માધ્યમથી હજારો લોકોની અવળી સમજણ લાખો લોકોને સવળે માર્ગે લઈ ગઈ. તો અદ્વિતીય ગ્રંથ જેને આપણે સાંભળતા હતા, આજે 40મો વચનામૃત આપણે આવ્યા છીએ. તો જોઈએ મહારાજ શું કહેવા માગે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876ના માઘ સુધી ચોથને દિવસ પ્રાતઃકાલે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીમડાના વૃક્ષ હેઠે ઢોલિયા પર બિરાજમાન હતા અને ધોળો ખેસ પહેર્યો હતો, ધોળી ચાદર ઓઢી હતી અને માથે ધોળી પાગ બાંધી હતી. ને પાગને વિશે પુષ્પના તોરા લટકતા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ, નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ? કેવી જ્ઞાન ગોષ્ઠી ચાલતી છે નહીં. ભગવાનના અવતારો ઘણા બધા થયા પણ હારે બેસીને જ્ઞાનની ગોષ્ઠી કરી હોય એવા મહારાજ એક જ જોવા મળે. અવતારો થાય પણ મીટિંગ થાય ઓલો માળો કોઈ રીતે હા પાડતો નથી, એના માટે શું કરવું પડશે? ભીમને લઈ જાઓ, પતાવી દેજો. અંગત તું જા, માને તો મનાવી લે, સીતાજીને પાછા આપે તો, નહીતર પછી એને યુદ્ધનો જાહો આપીને પાછા. એ ગોષ્ઠી થઈ હતી ને, એ ગોષ્ઠી કેવી છે ખબર છે? થોડ દેહને ટાળવાની ગોષ્ઠી છે. ગોષ્ઠી તો છે, ભગવાનને ભક્તની સાથેની ગોષ્ઠી છે, પણ એ ગોષ્ઠી કેવી હતી? સ્થૂળને ટાળનારી ગોષ્ઠી હતી. મહારાજ કે આવી તો જ્યારે જ્યારે અવતાર ધારણ કર્યા ત્યારે ગોષ્ઠી કરી પણ કંઈ વળ્યું નહીં. શું ન વળ્યું? તો કે જેને માર્યા એ પાછા માળા જીવતા થયા, બીજો જન્મ લીધો. ત્યારે પુરુષોત્તમ નારાયણ વિચારે કર્યો કે અવતાર થયા કામ નહીં સરે, કારણ કે આ તો પાંદડા ખેરવાની વાત છે અને પાંદડા ખેરવું છું તો પાંદડા તણ ખરે ને તો એની પદ્ધતિ હોય છે, પાંચ નવા કૂપડા ફૂટે. એટલે આમાં નહીં મેળ પડે, મારે એક કામ કરવું પડશે, આના મૂળ ઉપર ઘા મારવા પડશે. અને મહારાજ પુરુષોત્તમ ભગવાન શ્રીહરિ આ પૃથ્વી પર મૂળિયા કાપવા માટે વાસના આવ્યા. સ્થૂળ દેહ અમે મહારાજ તમે વિચાર તો કરો, આવડા મોટા ભગવાન કોક માથે કાદવ નાખે, છાણ નાખે ને બધા દરબારો હારે જતા ન ક્યાં પતાવી દો તો પતાવી દેત. ઊંચા નીચા થવા માંડ્યા મહારાજ કે ખબરદાર, આપણે સ્થૂળને ટાળવા આવ્યા જ નથી, તો એના એ સ્થૂળમાં મારે કાયા નથી બદલવી, મારે કારણ બદલી નાખવું છે. એની એ જ કાયા પણ મારે કારણ એનું બદલી નાખવું છે. કાયા ખરાબ નથી બિચારી, કાયાનો વાંક શું, પણ વાંક માત્ર અંદર રહેલ કારણનો છે. મહારાજ કે કારણ બદલી જાય તો એને એ જ કાયામાં જે સંહાર કરનારો હતો એ સર્જન કરનારો બની જશે. મારે તો સંહાર કરનારને સર્જન કરનારા બનાવવા છે. મહારાજ કે ખબરદાર, કોઈએ નામ લીધું છે તો. અને મહારાજ શાંતિથી પાછા આવતા રહે એ જ આણંદમાં જ્યાં મારું ભરચક અપમાન થયેલું, જે લોકોએ ગાળો દીધેલી, કાદો નાખેલો, પણ એને મહારાજે એવી પ્રેરણા કરી એને એ જ લોકો મહારાજને વાસ્તે ગાજતે આણંદની બજારમાં પધરાવે અને જે ધૂળ ઉડાડતા હતા એને બદલે ગુલાલ મારીને માથે ઉડાડ્યો છે. આ પુરુષોત્તમનું કારણ સ્વરૂપ છે. ને તો તમે સમજો કે જોબન વડતાલને મારે પતાવી દીધો હતો, ન પતાવી દેત, પણ તો વળત હું એમાં, પણ એનું એની કાયા ન ટાળે, એનું કારણ ટાળી નાખ્યું. એ સંહાર કરનારો હતો પણ સર્જનહાર બની ગયો, પોતે તો તરી ગયો, હજારો લાખોને તારી દે એવો સમર્થ બની ગયો. મહારાજ કે જેમાંથી આ સ્થૂળ દેહના વિકારો પ્રગટ થયા આવ્યા છે દેખાઈ આવે છે. મહારાજજી, વિકાર જેમાંથી પ્રગટે છે એને જ મારે ટાળી નાખવું છે. મૂળ જે છે એને જ મહારાજ કે મારે પતાવી દેવું છે. અને માટે તમે આખા વચનામૃતમાં તમે જોશો ને તો કારણ ઉપર જ ઘા પડેલા તમને દેખાય, કારણ ઉપર જ. અને ભક્તો, હમણાં એક પુસ્તક હું વાંચતો, મને બહુ ગમ્યું ખરેખર. જો કે સૂફી સંતનું હતું, 1200 વર્ષ પહેલાં થયેલા એક સૂફી સંત, એનું એક પુસ્તક હતું. એની અંદર એક બહુ સરસ વાત લખેલી કે દુર્જનમાં દુર્જન વ્યક્તિ હોય એની તમે ઘૃણા નહીં કરશો. કેટલી સરસ વાત! દુર્જનમાં દુર્જન વ્યક્તિ હોય એની તમે ઘૃણા નહીં કરશો, શી ખાતરી છે આવતીકાલે મહાન સજ્જન નહીં બને. તમે ઘૃણા કરો તેના દોષની જ કરો, એ વ્યક્તિની તમે ક્યારેય ઘૃણા નહીં કરો. અને વાત યાદ રાખજો, જેને વ્યક્તિની ઘૃણા પ્રગટ થઈ એ જિંદગીમાં કોઈ દિવસ મોક્ષના પથ ઉપર ન હાલે, કોઈ દિવસ ન હાલી શકે. શું કામ ન હાલી શકે? તો એટલા માટે ન ચાલી શકે, એને જે વ્યક્તિની ઘૃણા થઈ છે અથવા તો જેનો ગુણ આવ્યો છે, ગુણ આવ્યા પછી પોસાય તેટલો હલકો તળિયે વયો જશે તો એનાથી વિખૂટો નહીં પડી શકે. અને વ્યક્તિની સાથે એને જ ઘૃણા હશે તો એકવાર ઘૃણા આવ્યા પછી એ મુક્ત કક્ષાને પામેલો વ્યક્તિ હશે ને તો એની પ્રત્યેની ઘૃણા નહીં મટે. અને ઘૃણા નહીં મટે જેથી કરીને રોજ એને દોષ લાગશે, અને દોષ એને મોક્ષ માર્ગમાંથી પાડી નાખશે. અને શ્રેષ્ઠ વ્યક્તિ તરીકે તમે કોઈ વ્યક્તિ સાથે જોડાઈ ગઈ તળી હોય જાય અને તમે છોડી નહીં શકો, જેને અવલંબન કે તમારું જીવન પણ એવું બનશે અને તમે મોક્ષને બગાડી નાખશો. મહારાજ એ જ જોયું. મહારાજે ક્યારેય પણ કોઈ પણ ગમે તેવો હોય તો એની પ્રત્યે ઘૃણા ન કરી, લાખા કોળી ઉપર ઘૃણા ન કરી, માછલાની ફાટલે નાહેલો જતો ભરીને તોય વિચારો તમે, તોય પણ એટલા કોમળ ભાવથી મહારાજને પોકારે. ભગવાનના ભક્તો, યાદ રાખજો, મહારાજ તો શે ગુણ આપણી અંદર પણ હોવો જોઈએ. એક નાનકડો પ્રસંગ તમને કહું, જોકે કદાચ તમે કોઈ સાંભળ્યો હશે. માંગરોળની અંદર કપૂરચંદ કરીને બહુ મારના સમકાલીન સમય મોટા શેઠ હતા, પણ મહારાજના ખરેખર ભક્ત હતા. એને સત્સંગ સારો હતો એના કરતાં એના જે પત્ની હતા રત્નાબાઈ, એને એના કરતાં શ્રેષ્ઠ સત્સંગ હતો, પણ બહુ સમૃદ્ધ. 30 તો જેના જહાજો ચાલે દેશ વિદેશમાં, એવો સમૃદ્ધ માણસ. એકનો લાડક વયો દીકરો, એ જ્યારે પરણતો હતો અને એ વખતે 8-8 દાડા તો માંગરોળની આજુબાજુ ગામના બધાને ધુમાડા બંધી એને જમાડેલા, અને બહુ માણસો બધા આવેલા. અને વર્તે દિવસે જાન જવાની તેની ઘટના ઘટી. એ જ રાત્રે એ પ્રાંતનો ખૂનખાર ચોર આલો દાદ પોગી ગયો મળો. એના મનમાં થયું, આજ તો બધા 8-8 દાડથી દોડધામ કરે એટલે થાકેલા જશે. અને હકીકત છે, અત્યારે આ બધા છે ને દોડધામ કરે ને, એમાં ખાસ સંતો શિબિર પૂરી થાય ને બીજે દિવસે હાવ લોંદા જેવા થઈ જાય. શું કામ? અત્યારે જે મહેનત કરી રહ્યા છે એનો થાક કદાચ ન અનુભવાય. તમારે કરતા ત્રણ જવાબદારી, એક તો કથામાં આવવું જ પડે ફરી જાત, એનું આયોજન કરો. ના પાર્સે થઈ લઈને મોટા સાધુ બધાનું પર બબે ત્રણ જવાબદારી હોય જ એમ. એટલે ખૂબ દાખલો કર્યો એટલે ત્યારે માણસ ચાલુ પ્રક્રિયામાં દેહ તો દેહનું કામ કરે, ચાલુ પ્રક્રિયામાં ન દેખાય પણ પ્રક્રિયા પૂરી થાય એટલે દેહ એનો ભાવ જણાવે. એટલે આલા દાદે મનમાં વિચાર કર્યો કે આ બધા આજ થાકેલા હશે માટે બધા ઊંઘી જ ગયા છે, લાઈવ જાઓ. આમ નિર્ધાર કરીને આલો દાદા આવ્યો, જોયું તો આરમની બેરખ બધી એના પહેરામાં હતી, પણ એ બેઠી બેઠી બધી જોલા જ ખાતી હતી. 20 જણા હતા પણ બધા જોલા, બાકી બધા હોઈ ગયેલા. નિશ્ચિત બની કે 18 છે ને 20 છે ને આપણે શું ઉપાય દી હોઈ ગયા. અને એને અંદર પ્રવેશ કર્યો, એક લાડવાનો ઘર ભર્યું તેમાં ઘરી ગયો. અને પછી ધતુરાના બીજની હળગાઈને ભૂકલી કરીને લાવેલો, એ છંટ કરી એટલે બધા ઘસઘસાટ ઊંઘવા માંડ્યા. બધા ઊંઘવા માંડ્યા એટલે બધા ઘર તપાસતો એ ઘરમાં પહોંચ્યો જેમાં બધી જવેરાત હતી. આ નવા જે દીકરો જે છે, નવી જે વહુ આવવાની, એના માટે ઘડાયેલા ઘરેણા બરાણા બધું તો એમાં કરી ગયો. અને એ ઘરેણાની ફાટ ભરીને જ્યાં નીકળવા ગયો ઉતાળમાં, એમાં એક હેલ પડી તેને ભટકાણો આંડો ને એના ઉપર એટલે ગાગ ને એ બધું એને ભટકાણો બધું પડ્યું, ખણાણ કરતો અવાજ આવ્યો. અને એક આરબ જાગી ગયો અને ખબરદાર કોણ છે, બોલતા તો પોતાની પાસે જામનગર રીતે ખાટક્યો દબાવ્યો અને આલા દાદની પિંડી વિંધી નાખી. અને હાહાકાર મચી ગયો, તમામ આરબની આખી બેરખ જાગી ગઈ, સગા સંબંધી મહેમાનમાં બધા જાગી ગયા, આખો સમુદાય જાગી ગયો. અને એ જ વખતે કપૂરચંદ તો જાગી જ ગયા હોય, એના શેઠાણી જાગી ગયા અને જે આગળ આવ્યા. એ જ વખતે આરબ એમ કીધું માતાજી અમને આજ્ઞા આપવાના રાયરા જેવડા કટકા કરી નાખીએ, આ તો આલો દાંત છે કે જબર ચોર. અને એ વખતે ભગવાન શ્રીહરિના એકાંતિક ભક્ત હોવાના તેના મોઢામાં શબ્દ નીકળ્યા, નહીં નહીં એવો શબ્દ બોલશો પણ નહીં. આજ મારા દીકરાના લગ્ન જ્યારે લેવા તો આ શુભ પ્રસંગે હું કોઈનું ખૂન વહેવડાવાય એવું માગતી નથી. અને એ પણ કોઈકનો ભાઈ હશે, આ જેને કાંઈ થાય અને મારી નાખી તેની બેનને કેમ થાય, એ પણ કોઈનો પતિ હશે અને મારી નાખી તેની પત્નીની શું દશા થાય, આ પણ કોઈનો બાપ હશે અને નાના નાના સંતાનો રખડી પડે, અને એ બિચારો આવ્યો છે ચોરવા તો એને જરૂરિયાત હશે ત્યારે જ આવ્યો હશે ને, એમ બોલતા શેઠાણે આગળ વધ્યા. આરમણ બેરકી કીધું, માતાજી આગળ નહીં જશો, પણ શેઠ જરાક ઈશારો કરીને જવા દો એટલે જવા દીધા. નજીક જઈને કહ્યું છે, મારા વીર મને ચોક્કસ ખબર પડે છે એવી, તું અહીંયા કંઈક લેવા માટે આવ્યો એટલે તારે જરૂર હશે એટલે જ આવ્યો હો, નતર આવ્યો જ ન હોત. તારા માટે દરવાજા ખુલ્લા છે, તારે જે જોતું હોય એ પ્રેમથી લઈ જા, તારે ઘેરે બેન હશે, પત્ની હશે, છોકરા હશે, એ બધા રાહ જોતા હશે. અને ત્યારે આલો દાદ એમ હૃદય ભીંજાવા માંડ્યું અને આલા દાદના મોઢામાં શબ્દ નીકળ્યું, મારે માટે કોઈ આ પૃથ્વી પર છે નહીં, અને આજ સુધીમાં મને ભાઈ કહેનારી પણ પેલી તું જ મળી છો, તારા સિવાય આજ પહેલા મને કોઈ ભાઈ શબ્દથી સંબોધ્યો પણ નથી. એટલે શેઠાણે કીધું, તો તો તું મારો વીરો થઈ ચૂક્યો ને? હા, હું તારો ભાઈ થઈ ચૂક્યો. અને એ વખતે શેઠાણે કીધું, તો મારા વીર તારે જોતું હોય બધું આમાંથી લઈ જતો, કે નહીં હવે મારે લેવાય નહીં, હું ભાઈ બહેનો મારે હવે દેવાનું હોય, અને આજ મારો ભાણે જ જ્યારે પરણી રહ્યો છે પણ મારી લાચારી છે, મારી પાસે ફૂટી કોડી નથી, પણ હમણાં હું પાછો આવું છું. બોલતા લંગડાતો લંગડાતો ભાગ્યો અને ભાગતા ભાગતા આખાની સીમમાં આંબાવાડીયાની અંદર ત્યાં પહોંચ્યો. અને મહારાજ વિશાળ મોટી સભા ભરીને બેઠા હતા, એક બાજુ સંતો ને એક બાજુ ભક્તોનો વિશાળ મોટો સમુદાય બેઠેલો, ગુલાબને ડોલર ખીલ્યો હોય. અને ત્યાં આલો દાદ ગયો અને ત્યાં ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની છોડે ઉછળી રહી છે અને તમામ સંતો ભક્તોના નેત્રો મારાની ઉપર મંડાઈ રહેલા છે. જેમ ચકોર ચંદ્ર નિહાળતો હોય આખી સભા મારાને પ્રેમ મગ્ન બની નિહાળી રહી છે. આલો દાદ પાછળને ઊભો રહી ગયો, મહારાજને જોયા બહુ આનંદ આવ્યો. મનમાં એમ થયું, આવા સુખની અનુભૂતિ આજ પહેલા કોઈ દી થઈ જ નથી. ત્યાં મહારાજના મોઢામાં શબ્દ નીકળ્યો, કોણ પાછળ ઊભું છે, જરાક આગળ આવો. અને એ વખતે એના મોઢામાંથી શબ્દ નીકળ્યો કે માફ કરજો, હું તો જાતનો મુસ્લિમ છું અને મારું નામ આલો દાદ છે. અને આલો દાદ જે શબ્દ સાંભળ્યો ત્યાં તો દરબારો બધાએ મ્યાનમાંથી અડધી અડધી તલવારો બહાર કાઢી નાખી. આલો દાદ, મારે ઈશારો કરો ખબરદાર. મહારાજ કહે, કોણ મુસ્લિમ કોણ હિન્દુ, કોણ ઊંચ કોણ નીચ, અમારા દરબારમાં તો અમારે મતે બધા અમારા સંતાનો છે. આવો બાપ આલા દાદ, આવો નજીક આવો. મહારાજને વાત્સલ્ય ભર્યા શબ્દોએ આલા દાદના પથ્થર હૃદયને પીગાળે નાખ્યું. ઘાતો વાગેલો હતો અને એમાં બીજા શબ્દ વાત્સલ્ય ભર્યા પડ્યા. આલો દાદ આગળ વધ્યો, પણ આગળ વધતા વધતા તો મારા સુધી પહોંચતા પહોંચતા તો આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ ગઈ અને આંખોના આંસુથી મહારાજના પગને ભીંજાવી દીધા. મહારાજે માથે વાત્સલ્ય ભર્યો, હાથ ફેર્યો. મહારાજ કહે, બાપ આલાદાદ ચિંતા છોડો, ઊભા થાઓ. આલાદાદ ક્યાં સુધી આવી જિંદગી જીવવી છે? આલાદાદે કીધું, કૃપાનાથ મારા ગુનાને માફ કરો. કૃપાનાથ બહુ અધર્મના કૃત્યો કર્યા છે. મહારાજ કહે, અમે તો તમને માફી આપી ચૂક્યા છીએ. મહારાજ જીણાભાઈને બોલાવ્યા અને જીણાભાઈને બોલાવીને કે જીણાભાઈ, તમે અમારા માટે પેલી 18 તોલા સોનાની કાઠી લાવ્યા છો ને, લાવો આપો. મારેને અર્પણ કરી. મહારાજ કે, લ્યો આલાદાદ આનો સ્વીકારો. મહારાજ, એનું હું શું કરું? મહારાજ કે, આલાદાદ અમે તો તનની જાણીએ, મનની જાણી અને તનની જાણીએ. અમે તમારી પ્રતિજ્ઞાને જાણીએ છીએ, અમે તમારી બે પ્રતિજ્ઞાને જાણીએ છીએ. એક તમારી પેલી એ પ્રતિજ્ઞાને અમે જાણીએ છીએ કે એક વાર હું ચોરી કરતા કરતા પકડાઈ જાય પછી જિંદગીમાં કોઈ ચોરી નહીં કરું, એ પ્રતિજ્ઞાને હું જાણું છું. બીજી એ પણ પ્રતિજ્ઞાને જાણું છું કે તમે માંગરોળને આંગણે કપૂરચંદ અને અમરબાઈને ત્યાં જઈ એના સંતાનને ભાણીઓ કરીને આવ્યા છો અને શેઠાણીને બહેન કરીને આવ્યા છો અને એના આજ મામેરામાં કંઈક આપવાનો સંકલ્પ કરીને આવ્યા છો એ પણ અમે જાણીએ છીએ. પણ આલા દાદ, તમારી પાસે ફૂટી કોડી નથી તો આપશો ક્યાંથી? માટે લો આ લઈ જાઓ, અલિયા ખાચર તમે હારે જાઓ અને જાઓ પ્રેમથી આ મામેરું પૂરો. આલા દાદ તો ઘડી બે ઘડી મારેને સામે જોઈ રહ્યા. મનમાં એમ થયો, ઓહો, આ ધરા પર આવા દયાના દરિયાઈ હોય છે, જરૂર આ ખુદાનો અવતાર હોવો જોઈએ, તો આ દયા હોય નહીં. આલા દાદના હૃદયમાં મારની મૂર્તિ અખંડ રમવા માંડી. અલૈયા ખાચેની સાથે પાછા માંગરોળ આવ્યા, પણ માંગરોળની અંદર જે પ્રવેશ કર્યો ત્યાં તો લોકોને ખબર પડે, આલો દાદ આવ્યો, ચારે બાજુ બૂમા બૂમ થવા મળે, આલો દાદ આવ્યો, આલો દાદ આવ્યો, આલો દાદ આવ્યો. આરબની બેરક ફરી વાર પાછી પોતપોતાના હથિયાર સજવા માંડી. એ વખતે શેઠે કીધું, કોઈ હથિયાર ઉઠાવશો નહીં, આવવા જોઈએ, આવો બાપ આલા દાદ, આવી ગયા લગ્નમાં, બહુ સરસ. આલા દાદે કીધું, મારે મારી બહેનનું કામ છે. અને તુરંત શેઠાણીને બોલાવ્યા. શેઠાણી આવેલા જોતાની સાથે કીધું, અરે મારા ભાઈ આવી ગયો. હા બહેન આવ્યો છું, પરંતુ મામેરું પૂરું આવ્યો છું. પાથર તારો પાલવ. શેઠાણીએ પાલવ જે પાથરો 18 તોલાની કાઠલી એ પાલવમાં નાખી. શેઠાણીએ કહ્યું છે, પણ તું તો એવું કહેતો હતો મારી પાસે ફૂટી કોડી નથી, તો ફરીના કોઈનું ચોરીને લઈને આપવા આવ્યો, ક્યાંથી લઈ આવ્યો? એ વખતે આલા દાદે કહ્યું છે કે નહીં બહેન, એ તો મારી પ્રતિજ્ઞા પ્રમાણે એક જ વાર ચોરીમાં પકડાવો, પછી ક્યાંય ચોરી નહીં કરું, એટલે હવે ચોરવાની કોઈ વાત ઊભી રહેતી નથી, તો લાવ્યો ક્યાંથી? અને એ વખતે અલૈયા ખાચીને સામે આંગળી સિંધી કીધું, આને પૂછો, અરે અહીંયાથી થોડે દૂર આખા ગામના સીમાડામાં આંબાવાડિયાની અંદર જેને દુનિયા ભગવાન તરીકે પુકારે એવા ભગવાન સ્વામિનારાયણની દયા કરી અને કાઠલી મામેરામાં પૂરવા માટે મને આપી છે, માટે તમને મનાતું ન હતા અલૈયા ખાચર છે, એને પૂછો. અલૈયાને સામે જોયું, શેઠા તો ઓળખી ગયા, અરે દરબાર તમે? હા આલા દાદે જે વાત કરી છે બધી સનાતન સત્ય છે. તો મારા શું આખા સુધી આવ્યા છે? હા મહારાજ આખા આવ્યા છે. અરે તો પછી મળવા જવું જોઈએ, આવા પવિત્ર દિવસે મહારાજ અહીં આવ્યા છે. એ વખતે અલૈયા ખાચર કે, તમને શેઠાણી જો હા પડે તો તમે મારને મળવા જાઓ, એના કરતા મહારાજને મેં વિનંતી કરી, મહારાજ અહીંયા આવે તો માંગરોળમાં, અરે તો કામ થઈ જાય ને, અમને દર્શન થાય, અમારા સગા સંબંધી બધાને દર્શન થાય, બધાનો બેડો પાર થઈ જાય તો બહુ સારું થાય. તો તમે જલ્દી જાઓ અને મહારાજને બોલાવીને તમે લઈ આવો. અને એ વખતે આલા દાદને ફરી વાર સાથે અલૈયા ખાચર મહારાજ પાસે આવી મહારાજને વાત કરી. મહારાજ તમામ સંતો ભક્તોને લઈ માંગરોળમાં આવ્યા, મારું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. મહારાજ પોતાના સ્થાને જ્યારે બિરાજમાન થયા, એ વખતે શેઠાણીએ એક ફાટ ભરી અને મારા માટે આભૂષણ લાવ્યા, મારીને આગળ ઢગલો કર્યો, મહારાજ આભૂષણ છે. અને એક પોટલીવાળી અને એ પોટલીની અંદર કાટલી વગેરે મારીને અર્પણ કરી કે મહારાજ આ આભૂષણ લો અને મારા વીર આલા દાદને અર્પણ કરો. આલો દાદ તો બધું જોઈ જ રહ્યો છે. અને એ વખતે મહારાજ જ્યાં એ પોટલી ભરેલી દાગીનાને આલા દાદને અર્પણ કરવા ગયા ત્યારે મહારાજને આલા દાદે બહુ સરસ કીધું. મહારાજને કે મહારાજ મારે જ્યારે જોતું હતું ત્યારે મળતું નહોતું અને હવે મળે છે પણ જોતું નથી. મહારાજ કે એમ કેમ આલા દાદ, તમારી પાસે તો ફૂટી કોડી નથી. ત્યારે મહારાજને કહે છે કે મહારાજ મારી પાસે ભલે ફૂટી કોડી ન હોય પણ સર્વનો સર્જનહાર તમે મળ્યા છો, માટે મારું ભિખારી પણ કાયમને માટે હટી ગયું છે. હવે તો એક જ અપેક્ષા છે મહારાજ, મને તમારી સાથે રાખો, બસ બાકી કોઈ અપેક્ષા નથી. મહારાજ રાજી થયા, ઊભા થઈને મહારાજ આલા દાદને ભેટી પડ્યા. મહારાજ કે સાબાશ આલા દાદ, સાબાશ. મહારાજ કે અમે તમને સદૈવને માટે મારી સાથે રાખશું અને આલા દાદ અમે વચન આપીએ છીએ, તમારો અંત સમો જ્યારે આવશે ત્યારે સ્વયં અમે તમને તેડવાને માટે આવશું, દેહને છોડાઈને અમારા અક્ષરધામમાં લઈ જશું. મહારાજ બસ આટલા હાટું પધાર્યા છે, સમજાય છે, આ મારાનો હેતુ છે. અને અત્યારે આલા દાદને જો મહારાજ શેઠ શેઠાણી ન મળ્યા હોત, મારાનો ગુણ શેઠ શેઠાણીમાં આવ્યો, સમજાય છે. અને મહારાજ બોલ્યા છે પ્રથમના 62માં, મહારાજ કે અમારો જેમ જેમ નિશ્ચિત થતો જાય તેમ તેમ અમારા ગુણ એ ભક્તની અંદર આવતા જાય છે. અને વડતાલના 12માં પણ મહારાજ આ જ વાત કરી છે, મહારાજ કે અમારો સંપૂર્ણ જ્યારે નિશ્ચય થાય છે ત્યારે અમાવાસ્યા જેવી સ્થિતિ હોય જીવની, પણ પૂર્ણિમાસીના ચંદ્ર જેવો પ્રકાશમાન થઈ જાય છે. પણ કોઈ કારણોવશાત લેશ માત્ર મહારાજ કે અમારો જો અવગુણ આવે તો પૂર્ણિમાસીમાં જેવો હોય એ ફરીને પાછો અમાવાસ્યા જેવો થઈ જાય છે. એટલે મહારાજ કોઈના થોડું શરીરને ટાળવા માટે આવ્યા જ નથી, મહારાજ તો કારણને ટાળવા માટે આવ્યા છે. અને ભક્તો એ જ ગુણ પરમ પૂજ્ય આચાર્ય મારા લાલજી મારામાં દેખાય ને તો ઘણી ફેરી તમે બધા કોલર ઊંચા નીચા કરો છો, આમ કરી નાખીને તેમ કરી નાખી, પણ એના દીકરા છે એ આપણાથી ન થાય. ભગવાનને પ્રાર્થના કરો, કાલે કેટલું સરસ બોલ્યા પ્રવચનમાં, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ બધા આવી જાય, એમ એને પણ સદબુદ્ધિ મળે, એને સદમતિ મળે. તો ભક્તો, આપણા ગુરુના એ જો ગુણ હોય તો આપણે અંદર એ ગુણ આવ્યો જ જોઈએ. મારી નાખવાની, તોડી નાખવાની, ફાડી નાખવાની કોઈ વાત જ નહીં. એમ સજ્જન માણસના મોઢામાં એ વાત ન શોભે, આપણા મોઢામાં કોઈ ગાળે ન શોભે. ઘણી ફેરી ભગવાનના ભગત હોય પણ ગાળો બેફામ બોલતા હોય એ ન શોભે. ઘણી ફેરી આપણને બહુ સારો ભગત છે, ક્યાંક પ્રસંગ હોય કથા વાર્તા હોય તો એવો નાચતો હોય ને એમ ખીલતો હોય, દોડી દોડી નાચતો હોય, પણ ગાળ્યો પછી બબે કટકા બોલતો હોય. બોલો, એને ઊભું થઈને નાચવાની હું ક્યાંય પરમિશન નથી અથવા તો લાયકાત નથી. એવી લાયકાત પ્રાપ્ત પહેલાં આપણે કરીએ. ભગવાનના ભક્તો યાદ રાખજો કે આપણે અંદરથી દુર્ગુણ હટે, મહારાજ સુધી પહોંચવા માટે સદગુણ બહુ મહત્વના છે. જેમ જેમ નિશ્ચય થશે તેમ તેમ સદગુણ આવશે, અને જેમ જેમ સદગુણ આવશે ને એમ નિશ્ચયની દ્રઢતા થશે. જેમ જેમ ભજન થશે એમ તે એમ એમ અંતઃશત્રુ ટળતા જશે, અને જેમ જેમ અંતઃશત્રુ ટળતા જશે તેમ તેમ ભજન વેગ પકડતું જશે, અને એ વેગ મારની સાથે આપણો ભેટો કરાવી દેશે. માટે ભગવાનના ભક્તો, આપણી પાસે ખુમારી છે બધી જ અંતઃશત્રુને ટાળવા માટે જ વાપરવી, અને જેટલી શક્તિ છે એ બધી સર્જનને માટે. બે નવા મુમુક્ષ ભગવાન કેમ કરીને ભજે, મારા સુધી કેમ કરીને પહોંચે, એને માટે જ યુઝ કરવી. શ્રીજી મહારાજ બહુ રાજી થશે, અને સંપ્રદાયનું કાર્ય તમારે આમમ કરી નાખવાનું. તમે જોજો ખરા, આમમ કરવાના છે. આપણે તો એટલું જ કરવાનું છે, ધીરજ ધારણ કરીને જ્યાં બેઠા છે ત્યાં બેઠું રહેવાનું છે, ઊભા નથી થવાનું, હાલીને બીજે બેહવાનું નથી, બસ એટલું જ કરવાનું છે. એમાં સમજણ પડી તમને? જ્યાં બેઠા છે ત્યાં ત્યાં બેઠું જ રહેવાનું, બાકી કાંઈ નથી કરવાનું. આપણે બેઠા છીએ ત્યાં બેઠા રહીશું, એટલે મહારાજ સામે ચાલીને બધું જ કરી નાખવાના છે. આપણે ઊભા નથી થવાનું તોય કરી નાખવાનું, પછી હુકમ ઊભું થવું જોઈએ કોજી હે? અને આપણે બેઠા રહીશું તોય મહારાજ કરી નાખવા, આપણે હુકમ હાલવું જોઈએ. આપણે બેઠા રહીશું તોય કરી નાખવાનું, તો મહારાજ આપણે ઊભા થઈને બીજું હુકમ બેહવું જોઈએ. સમજાય છે? આ બધા શબ્દો તમને સમજાઈ ગયા ને? તમે તો બધા સુજ્ઞ છો, ડાયા છો, હોશિયાર છો, અને સ્વામિનારાયણની ઘેરે તો સુજ્ઞ જ હોય ને. અને આઠ આઠ દાડા સુધી શિબિર ભર્યા પછી સુજ્ઞતા ન આવે તો ભરી હું કામ નહીં કહો. એટલે જ તે દાડી કીધું, એક ટાઈમ કોણ જમવાના તો કેટલા ઉશાંગણી કરી હતી, પણ પાછી આ બધી ટક્કર કરવી પડે. વઢિયારી ગમે તે જોડવા હોય 3000 લીધે પણ તો ક્યારેક તો આમ જરાક છેડો અડાડવો પડે. એ જ્યારે ટકોર કરી તો 3 દિવસ સુધી બ્રહ્મસ્વામીને ખીચડી પડી રહી. હા જો, 3 દિવસ સુધી પડી રહી, અને પછી ટકોર કરો જરાક ભૂલાઈ ગઈ. તે છોકરા હાટું કરેલો નાસ્તો આ બધા ઝાપટી આવ્યા હવારના પોરમાં. હા જે ખીચડી ખાધી, શેરડી ઉત્સવ કર્યો તો હવારમાં પાછો નાસ્તો કરવો પડી ગયા. બોલો, અને બટાઝટી મળ્યા બોલાવા. એટલે નથી લાગતું કે જીવને સ્વામી વાતમ લખ્યું, સ્વામી કે હોકારા ભણનારો જ એમ જ વાત છે. નતર સાફ સાફ આપણે કીધું છે કે ભાઈ બે ટાઈમ ભોજન, ત્રીજો ટાઈમ નહીં. અને કદાચ તેમ નો હવારમાં નાસ્તો કર્યો તેમાં હું ઓછું થઈ જાઉં. નાસ્તા ને તાણ નહીં થયો, ખવડાવવામાં તો આપણને જરાય ઓલું નથી, પણ તમે હવારમાં નાસ્તો કરવા જાય છે ને, એટલું સાચું કહું છું, ઉશાંગણી નથી કરાવતું. એક કીર્તન વિવેચનમાં નહીં પગી ગયા હોય, અને કીર્તન વિવેચન એટલે મૂર્તિમાં જોડાવાની કથા. મૂર્તિમાં જોડાણા વિના, મૂર્તિનું સુખ પામ્યા વિના, મૂર્તિની મોટ સમજાણ્યા વિના, અને મૂર્તિ સુધી પહોંચ્યા વિના માયા હટે ક્યાંથી કોજી? હે, તમારી લાજે રાખવી મહારાજ કે સમાન કોઈનું હણવું નહીં. એને તો ઋષિ આંગળે હમણાં તો કરાવ્યું હોય ને કે કેટલા નાસ્તો કરવા ગયા હતા તો ખબર પડે. જો કે ન કરે, પણ કેટલા નથી ગયા એટલે કરાવો, એટલે બાકીને સમજી લેવાનું. ક્રોસ એન્ટ્રી કરવી પડે. ના, નથી ઉશાંગણી કરી. આપણે બીજાને બધાને, ભગવાનના ભગત છે, ભલામણા મહારાજ કીધું, ભરસભામાં કોઈનું અપમાન તો કરવું જ નહીં. પણ એટલું ચોક્કસ, આજની કોઈ શિબિરમાં તમારે નક્કી કરો હવારમાં નાસ્તો નહીં જ હોય. સમજો ને, તમતાર નાસ્તો કરતા આડા દિવસે આવજો ને, ધબધબાટે બોલાવજો ને, જેટલું ખાવ એટલું ખાઈ જાવ ને, પછી હોઈ જાય ઉતાર સમજે. પણ શિબિરમાં તો નેવર નહીં જ. માટે કાલ એક દાડો તો પાળજો, કાલે બ્રહ્મસ્વામી તમારે જરાય ચિંતા નહીં. કાલે એક ડોકાય કહેજો તમ તારે. આ તો બધા સિંહ જેવા છે, પણ ક્યારેક ક્યારેક ઓલું સિંહ ગાડરમાં જ ભળગ્યું એવું કારક કારક માનસ થઈ જાય. ઓહો હો, ભૂખ લાગી છે કે પેટમાં બળતરા માળી ભારે થાય છે. ઓહો હો હો, તમને કહું, ત્રણ ટંક ખાઈને તોય ચોથે ટંક પગી જાય એવો હોય, એને જ્યારે બળ ભર્યા શબ્દો પડવા માંડે, એ માસો પર સુધી પગી જાય. બોલો, આખો મહિનો ન ખાય એ શક્તિ નહોતી તો આવી ક્યાંથી? અંદર છે તો ખરી, પણ એ જાણતો નથી. અને એમાં હવે પુરુષોત્તમ નારાયણ મળ્યા પછી તો હું અધૂરાય હોય કોજી. માટે કાલ જેટલા નાસ્તો કરો અને જવાની લવસાંગણી કરો તો કાલ નથી જ જવાનું, નક્કી ગઈ નાખ્યું અત્યારથી કાલ નથી નાસ્તો કરવો. અહીં શિબિરમાં રહેવું છે પણ નાસ્તો નથી કરવો. અમુક શું છે ઘેરે વહી જવું છે ને ઘેરે નાસ્તો ન કરો એટલે નથી કરતા. કાલ શિબિરમાં કેટલા રોકાવાના છે વિશેષાંગણી કરો, કાલ શિબિરમાં કેટલા રોકાવાના છે. હવે આમાં સવારમાં નાસ્તો કરવા જવાના એટલે નીચી મૂકી દે, બાકી રહેવા દો હજી મારો પોલ શું કે એ તો સરખું થવા દો પૂરી ઊંચી રાખવાની. એટલા બધા હું થઈ ગયા ભલામણ આળહું રખો કરો વિશેષાંગણી બરાબર. હવે કાલ કેટલા નાસ્તો કરવા જવાના સવારમાં એટલા નીચી મૂકી દો, સવારમાં નાસ્તો કરવા કેટલા પગી જાઓ એટલા નીચી મૂકો, નથી જવાના એટલે ઊંચી રાખો. રજુ ભાઈ સવારે નાસ્તો કરવા જવાના છો તો એ કેમ મૂકી દીધી ભલામણા? જો કોઈ કાલ આવવાનું નથી, ફાઇનલ વાત છે. બ્રહ્મસ્વામી મને કહે કે ક્લિયર કરો, તમને નાસ્તો બનાવીને ખબર પડે. બનાવી નાખી મેં કીધું ખબરદાર બનાવ્યો છે. મને કહે કેમ? મેં કીધું બધા ઊંઘી જાય, કીર્તન યોચનમાં એકી પગ છે નહીં. અમારે કમાણી સાહેબને થોડું થોડું એમ રહે કે આપણે જરાક નાસ્તાવાળી વાતો ઠીક, પણ મેં કીધું નાસ્તો સવારમાં પરમાં ભોજનનો કરવા કરતાં ભજનનો ન કરાવી દે ભલામણા. તે આખું વરહ ઉતરીને હેઠો કેફ, ભોજન તો કરી કરે જ કરે, ભજનનો નાસ્તો હોવાનો જોઈએ ભલામણ ભોજનનો હોય. અને આ તો બધા શૂરવીર છે, પણ યાદ વારે વારે અપાવી બધે તમે શૂરવીર છો, તમે શૂરવીર છો. એમ એટલે મહારાજ જે આ પૃથ્વી પર પધાર્યા છે એના ગુણ આપણે અંદર ઉતરવા જોઈએ. કેવી મારીને અદભુત પ્રકૃતિ, કોઈને સ્થૂળ દેહ કરીને આંગળી ન ડાળી, અને તેમ છતાંય અદભુત ધર્મની સ્થાપના કરી ગયા, અદભુત નિર્માણ કરી ગયા. અને એવું નિર્માણ કર્યું, જાતા હોય ત્યારે એ ચિંતા હોય હું ગયા પછી આ દેહમાં પ્રાણ કેમ ટકાવશે, એ ચિંતા કે હું ગયા પછી દેહમાં પ્રાણ કોણ કેમ ટકાવશે. અને પૂર્વી અવતારનું તમે વિચારો, સતત ધનુષ બાણ હાથમાં રાખ્યા, કંઈક ને વિંધી નાખ્યા, કંઈક ને વિંધાવી નાખ્યા, અઢાલક્ષણી સેનાને સાફ કરી નાખી, પરંતુ તેમ છતાં જતા જતા ચિંતા એ જ થઈ. આ વધ્યા છે, આ જેટલા વધ્યા છે એને જો વધવા દઈશ તો પાછળ લોકોને જીવવા કેમ દે, માટે એને પહેલા પતાવી દો ને પછી જાઓ. ભગવાન એ ચિંતા સાથે તાને કેમ પતાવું દ્વારકાધીશને, અને ભગવાન સ્વામિનારાયણને એ સંકલ્પ થતો હતો આ રે એમ કેમ કરવું, કેમ આ બધા ટકી જાય. અવતાર અવતારીનો ભેદ છે. આ નિર્માણ ભગવાન સ્વામિનારાયણ કરી શક્યા કારણ કે એણે સ્થૂળની સામે જોયું નથી. સ્થૂળની સામે જોઈને ભગવાન સ્વામિનારાયણ કોઈ નિર્ણય લીધો નથી. મહારાજ બસ કારણને ટાળવા જ માટે મંડી પડ્યા છે. એટલા માટે વચનામૃતના જે પ્રશ્નો છે ભક્તો, એ બધા કારણ ઉપર ઘા કરનારા પ્રશ્નો છે. માટે કહું છું આ ગ્રંથ જેવો બ્રહ્માંડમાં ક્યાંય ગ્રંથ નથી. અનંત કરોડો બ્રહ્માંડમાં હું નહીં કહું, કામ નહીં કહું કોજી. આ એક બ્રહ્માંડનું આપણે ખાતું લઈશ, બીજા બ્રહ્માંડ હું કામ નથી લેતા. પછી ન્યાય પાસે ગયા હોય ને આવું પછી ન્યાય કર્યું હોય ને બધું સમજાણું. માણસની પ્રકૃતિ બધી હારે જાતી હોય. જો માણસની હોય તો તમે જોજો, ગામડામાં માણસ રહેતો શહેરમાં રહેતો, શહેરમાં રહેતો પણ એની જે પ્રકૃતિ, કદાચ અમેરિકા હોય ને તો ત્યાં એ જ રહે. એનો ડ્રેસ બદલી જાય, વેશ બદલી જાય, પણ પ્રકૃતિ બદલે નહીં. અરે બાળપણથી બુઢ્ઢાપણ આવી જાય તો નથી બદલતું, કેશ બદલી જાય પણ તો એ સ્વભાવ બદલે નહીં. તો પુરુષોત્તમ નારાયણની આ જે પ્રકૃતિ, કારણને ટાળવા, બસ કારણને ટળાવી નાખો એ મહારાજ કોઈ પણ બ્રહ્માંડમાં જાય તો ભેગું ભેગું જ લઈ જાય ને. એટલે ન્યાય પાસે વચનામૃત તો બનાવ્યા જ હોય, સમજાવ નામ કદાચ વચનામૃત જગ્યાએ બીજું આપ્યું છે, એટલો જ ફરક હોય, પણ જ્ઞાનમાં કોઈ ફેરો હોય નહીં. માટે આપણે બીજા બ્રહ્માંડનું નથી લેતા, પણ આ બ્રહ્માંડનું તો અધ્વરું લઈ જ લઈએ છીએ કે આ ગ્રંથ જેવો આ બ્રહ્માંડમાં કોઈ ગ્રંથ નથી. પછી શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે. હે મહારાજ, મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, સવિકલ્પ સમાધિ તે કેને કહીએ, નિર્વિકલ્પ સમાધિ તે કેને કહીએ, કોને સવિકલ્પ કહેવાય, કોને નિર્વિકલ્પ કહેવાય? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનના સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય તેને અશુભ વાસના તો ન હોય, અને શુભ વાસના રહી હોય જે હું નારદ સનકાદિક ને સુખજી તે જેવો થાવ, અથવા નરનારાયણના આશ્રમમાં જઈને તે આશ્રમના મુનિ બેળો રહીને તપ કરું, અથવા શેતદીપમાં જઈને તપ કરીને શેત મુક્ત જેવો થાવ, એવી રીતનો જેને વિકલ્પ રહેતો હોય તેને સવિકલ્પ સમાધિવાળો કહીએ, અને જેને એવી રીતનો વિકલ્પ ન હોય ને અક્ષર બ્રહ્મના સાધર્મ્યપણાને પામીને કેવળ ભગવાનની મૂર્તિને વિશે જ નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો કહીએ. સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિ. મહારાજ કે નિશ્ચય છે, પણ એકને તો એક જ તાન છે કે બસ હવે ભગવાનમાં સ્વરૂપમાં ઓતપ્રોત થઈ જાય. બીજાને કેવું મનમાં છે ખબર છે, અશુભ વાસના તો બેમાં થઈ કે નથી, પણ શુભ વાસના છે કેવી છે, તો એના મનમાં એમ થાય કે નારદ સંકાદિક ને શુકજી તે જેવો થાવ, અમે શું એને શુભ વાસના રહે, અથવા તો સવિકલ્પ કેમ રહ્યો ખબર પડે. એનો નિશ્ચય હોવા પછી પણ, નિશ્ચય હોવા પછી એ નિશ્ચય હજી પરોતપ્રાયમાં કાંઈક કચાશ ધરાવતો હશે, અથવા તો નિશ્ચય થયા પછી પણ એને આ લોકની જે તૃષ્ણા છે એ રહી જાય છે, એટલે વાચાર્થમાં નિશ્ચય કરીને પહોંચ્યો છે, પણ એ નિશ્ચય કર્યા પછી ભજનની બઘડાટે બોલાવી અને મારનું સમ્યક સુખ જે પ્રાપ્ત કર્યું જે એને નથી કર્યું. નિશ્ચય છે એમ મારે કીધું એટલે નથી એમ આપણે કહેવું એ બરાબર ન કહેવાય, પણ નિશ્ચય તો છે, પણ વાચાર્થમાં નિશ્ચય કર્યા પછી એને ભજનની બઘડાટી નથી બોલાવી અને ભજનની બઘડાટી નથી બોલાવી એટલે શું થયું, આજ્ઞા પાળી હશે, કારણ કે આજ્ઞા પાળે ને તોય અશુભ સંકલ્પ તો ટળી જાય, એટલે અશુભ બુદ્ધિ તો ટળી ગયું છે, પણ મહારાજની સુખની અનુભૂતિ નથી કરી એટલે પોઝિશન કેવી નિર્માણ થાય, એની બીજા સુખની અપેક્ષા રહી છે. કયા સુખની, તો ઐશ્વર્યના સુખની અપેક્ષા રહે છે. કેવી રહી છે, ઐશ્વર્ય, મારી અંદર આવું ઐશ્વર્ય આવે, આવું ઐશ્વર્ય આવે, જેથી કરીને લોકો મને આમ ગણે, મને આમ ગણે, મને આમ ગણે, એ કચાશ રહે છે. એ શેને અવલંબન કચાશ રહે, યાદ રાખજો, આજ્ઞા અને ઉપાસના બે સિદ્ધ કર્યા પછી કચાશ રહી. કેમ કચાશ રહી, શેને અવલંબન કરીને રહી, બોલો જી, ઉપાસના સિદ્ધ કરી માને વાચ્ય અર્થમાં મહારાજને સર્વોપરી સમજી બેઠો, સમજી લીધો છે, અને આજ્ઞા પણ પંચવર્તમાં નિપાળે છે, તોય કચાશ રહી. શેને અવલંબન કચાશ રહી, ભજનને અવલંબન, સમજાય, ભજન ન થયું એટલે મહારાજની મૂર્તિનું સમ્યક સુખ એની અનુભૂતિ ન કરી શક્યો, એના સુખની અનુભૂતિ ન કરી શક્યો, એટલે પોઝિશન શું થાય, બીજા સુખમાંથી વૃત્તિ સમ્યક ટળી શકી નહીં. અને વાત એમ જ છે, તમે જ અનુભવજો ને, કોઈની પ્રત્યે દ્વેષ રહી જતો, કોઈની પ્રત્યે રાગ રહી જતો હોય, કોઈની પ્રત્યે ઈર્ષ્યા રહી જતી હોય, કે બીજા ત્રીજા અપેક્ષાઓ બધી જગતની રહી જતી હોય, વધારે દાડા નહીં, ખાલી 10-15 દાડા ખરેખરું ભજન કરજો, એટલે તમારો અંતરાત્મા કોઈની પ્રત્યે તમને રાગ રહી ગયો છે, દ્વેષ રહી ગયો હશે, કોઈ પણ પ્રકારનું કાંઈક રહી ગયું છે ઘૃણા, મનોમય પ્રસાદ થાય, મારેથી આવું રખાય નહીં. અને કોઈ તમારી નિંદા કરે છે, કોઈ તમારો ઘસાતો બોલ્યો, ગમે એ કર્યો છે, અને તો આમ પાણી લીટો થાય, મુહાઈ જાય, એમ એની પ્રત્યે તમને બધું જ ભૂસાઈ જાય. કોઈ ગમે એવું બોલ્યો છે, તો તમને સંકલ્પ ભલે ને બોલ્યો, શું કામ, કારણ કે જ્યારે પ્રશંસા થાય ત્યારે એને સુખની અનુભૂતિ થતી હતી, એ નિંદા થાય એટલે દુઃખની અનુભૂતિ થતી હતી, એટલે સુખ દુઃખમાં ઘેરાતો રહેતો હતો, પણ ભજનનું સુખ આવ્યું એટલે આનંદમાં ગરકાવ થઈ ગયો, સુખ અને દુઃખ બંને થકા, એ બંને થકી પર થઈ ગયો, બે થકી પર થઈ ગયો, પછી એને સુખની અનુભૂતિની જરૂર નથી અને દુઃખની અનુભૂતિની જરૂર નથી, એને સુખી અનુભવ થઈ શકતો નથી, માને સુખી એના સુધી પહોંચી શકતું નથી, માઈક દુઃખી એના સુધી પહોંચી શકતું નથી, એકલો આનંદમાં એ ગરકાવ રહે છે. એટલે અહીંયા પણ એ જ ખામી દેખાય, બાકી આમાં બીજી ખામી ગોતો તો જડે એમ નથી. હું કામ, મહારાજ પહેલું કહ્યું નિશ્ચય બેને છે, અશુભ વાસના ટળી ગઈ છે, અશુભ વાસના સ્વામીના મત પ્રમાણે, સ્વામી કે આજ્ઞા પડે એટલી વાસના પડે, એટલે અશુભ ઘાટ એને ટળી ગયા એટલે આજ્ઞા તો પાડે છે, નિશ્ચય તો સ્વામી મહારાજ કહે છે, અને તેમ છતાં કાચો મહારાજ જ દેખાડે છે કે કાચો તો છે જ, શુભ વાસના તો છે જ, અને શુભ વાસના રહે છે એનું કારણ મહારાજનું સુખ માણ્યું નથી, મારાનું સુખ નથી માણ્યું એટલે બધી ઉપાધિ રહે છે. અને આપણે આમ જનતામાં જુઓ, સારી કેટેગરીમાં જે ગણાતા હોય ને એવા સંતો, એક ભક્તો એનું તમે જુઓ ને તો તમને આ જગ્યાએ જ ખોટ દેખાશે, સારા ભગવદી ભક્ત જણાતા છે, આજ્ઞા ખબરદાર 20-25 વર્ષથી બહારનું પાણી ન પીધું હોય, તમામ એક એક વર્તમાન ધર્મ પાળતા હોય, મારને સર્વોપરી સમજતા હોય, આ બધું કર્યા પછી પણ આ લોકની તૃષ્ણામાંથી હટાતું નથી. માનો કાંઈ શિબિરમાં છીએ ને આપણે, એ મોજ મારીની માણીએ છીએ, એમાં અચિંતા ફોન આવે કે ફલાણી જગ્યાએ જમીન વેચાય છે અને એને જરૂર છે, હકીકત તમે એ જગ્યા 3 કરોડમાં આમ ચપટી નીકળી જાય એમ છે ને, 1 કરોડમાં આપે એમ છે, 1 કરોડમાં પતરી જાય એમ છે, એને રૂપિયાની જરૂર છે, ફોન આવ્યો તો કેમ થાય વાસુદેવભાઈ, લાલજીભાઈ કેમ થાય, પૂછવાય ન હોય વળી પૂછવા આવ્યા ને, સ્વામી કઈ આના ક્યાંય તો સમજાય છે. જ્યારે શિવલાલ શેઠના મોઢામાં શબ્દ નીકળ્યા, સ્વામી જૂનાગઢ મંદિરની અંદર પ્રવેશ કરું પછી કદાચ લાખ રૂપિયાનો ફાયદો થતો, એક લાખ રૂપિયાની નુકસાન થતું, એ વખતે તો જેટલા દાડા રોકાય એટલા દાડા આ ગેટની બહાર પગ નહીં મૂકું. કેમ? ઉપાસના હતી, આજ્ઞા હતી, પણ ભજન એ શિવલાલ શેઠનું ગજબ હતું. એટલે ભજનની કચાશ જીવને બહુ કાચો રાખે. ભગવાનના ભક્તો, ભજનની બહુ આદત પાડજો, સ્થૂળ દેહે કરજો, પછી સૂક્ષ્મમાં વર્તજો, મારને તાટક કરજો. બધા અલગ અલગ, આમાં તો અનેક પદ્ધતિ છે, અનેક રસ્તા મારા સુધી પહોંચવાના છે. કોઈ યોગના માધ્યમથી પહોંચે, કોઈ સાંખના માધ્યમથી પહોંચે, જે માધ્યમથી પકડાય એ પકડીને પણ આગળ વધજો, તાટક કરજો, ધ્યાન કરજો, તિલચન સંભાળજો, સ્થૂળ ભાવે માળા કરજો, આંખી વીચીને માળા કરજો, ખુલ્લી આંખે માળા કરજો, પણ ગમે તે પ્રકારે કરી નાશવંતપણાનો વિચાર એના માધ્યમથી પાછા વળજો. પણ ભજનમાં પોગ્યા સિવાય, મહારાજમાં પ્રીતિ કર્યા સિવાય આ સવિકલ્પમાંથી નીકળીને વિકલ્પ સમાધિમાં નહીં પહોંચી શકાય. ખામી રહી જાહે, ખામી જો ટાળવી જ હોય તો ભગવાનના ભક્તોએ મંડી જ પડવું પડે. અને બહુ સાચું કહું છું, ભગવાનના ભક્તો એવી આદત જ પાડી દેજો, ગામડે રહેતા હો કે શહેરમાં રહેતા હો, સહજ જ વહેલામ વહેલા સ્વામીના શબ્દ પ્રમાણે છોકરાને કરકાને હોંપી દઈ. મોટા સંતો કરકું કહેતા, એટલે શબ્દ આપણે ઓરિજિનલ વાપર્યો, એને હોંપી દઈ અને વહેલામ વહેલા હંકેલી લઈ, ઘણું કમાણા, હંકેલી લઈ, બે ટાઈમ ઘેર રોટલા ખાય, આખો દાડો મંદિરમાં બેસીને ભજન કરવું. કોને ખબર, એ છૂટતું ન હોય જી એને. પછી એમ કરતાં કરતાં ત્યાંથી આગળ વધી વિષ્ણે વિશેષ ભગવાનના સાધુનું ભેળું રહેવાય એવો પ્રયાસ કરવો. ભલે તમે ગાડી સિલબેકી આખો, ડ્રાઇવિંગ ભલે કરો, ભલે કદાચ તમે ખાલી ફૂલ જ વીણો, ભલે ફૂલહાર પૂરવો, પણ એ વાત આખી ન્યારી છે. એમ કરતાં કરતાં જીવને ભજનનું અંગ પડી જાહે, અને ભજનનું અંગ પડશે કામ થઈ જાય. અમારે કૃષ્ણ બાપા 15 વર્ષ થયા, ડોહા આવ્યા, 15 વર્ષ થયા અહીંયા, લગભગ નહીં, 12 વર્ષ, 12-13 વર્ષથી આવ્યા છે. ભજન કરે ભૂખા કાઢે, હું ઘણી ફેરી કહું છું. મેં કહ્યું, આ દાદા ગ્રસ્થ આશ્રમ હોત તો ગમે એવા છોકરાને તો હડશેલે અમુક સમય તો જરાક મારે જ, અમને અનુભવ હોય ને. અરે એક દાદાને ત્યાં અમે કથા આલતી મારે, અને કથામાં દાદા આગળ બેઠેલો, બરાબર એને ખબર ને, છોકરાને પાછળ જ બેઠેલો, અને બાપા બિચારા કથામાં મોજ આવે ને તો અરે અરે શબ્દ બોલે. એમાં એવું અડધો ટંક આવ્યો ને, તે છોકરા પાછળ જીએ માર્યો ઘૂસતો ને, પહેલે જ દાડે એવો કથા આમ આમ ઘૂસતો ઠપકાર્યો, હાથ દાડા સુધી દાદા કથા સાંભળો તો આવ્યા, પણ આરામ છે પછી એક શબ્દ બોલ્યા હોય તો. અમારી હગી આંખે જોયેલી ભગવાનની સાક્ષી શબ્દ કહું છું, ગમે તેવી સ્થિતિ હોય તો એ પોઝિશન આવી વિને અરે એની એને અત્યારે હથિયાળી રાખે, એને આટલું પેશલ એક રૂમ બનાવી દીધી, બોલો એને હેઠું નહીં ઉતરવાનું. પણ ભજન એવું કરો, રાત્રે 1-2 વાગ્યા સુધી મળા ફેરવતા હોય. હવે વરહમાં બધા સંતોને કોઈને 10,000 માળા આપે ને કોઈને 5,000 માળા લખીને બધાને ચીઠી આપે, તમને ખબર પહેલેથી પૂજન આવતું તેથી બધાને ચીઠીઓ આપતા હતા, એને આપતા હતા, તમને એટલી માળા મેં આપી, તમને એટલી માળા આપી, તમને એટલી આપી. મેં કે તમે બધી અમને આપી દઈશો, તમારું મારે જોતી જ નથી ને, કે એને ખબર છે પછી કે હું આપ્યા પછી પણ મારી તો રહેવાની જ છે, કારણ કે માળા ફેરવતા જે સુખ અનુભવી કોણ લૂંટી જવાનું, માળાનું ફળ આપ્યો હલો. તો આપણે આગળ કીધું ફળની તો આ સંપ્રદાયમાં માર્ગ સમજાણ પછી ભિક્ષા રાખવી જ નહીં, બસ મહારાજ મળ્યા એટલે બધું મળી ગયું, બધું મળી ગયું, કાંઈ જ અધૂરું નથી. એટલે ભગવાનના ભક્તો, આમાં જે સવિકલ્પપણાનો જે ભેદ રહી જાય છે, એનું કોઈ જો કારણ હોય તો બહુ ઊંડા ઉતરી તેમ લાગે છે, ભજનની ઉણપ જ આપણને ખોટમાં રાખી દે છે. માટે ભગવાનના ભક્તો ખૂબ ભજન કરજો. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભક્તિમાં ઉપાસનામાં તે શો ભેદ છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એવી રીતે 9 પ્રકાર કરીને જે ભગવાનને ભજવા તેને ભક્તિ કહીએ, અને ઉપાસના તો તેને કહીએ જે ભગવાનના સ્વરૂપને વિશે સદાય સાકાર પડાની દ્રઢ નિષ્ઠા હોય, ને પોતે જે ભજનનો કરનારો તે બ્રહ્મરૂપ થાય તો પણ તે નિષ્ઠા જાય જ નહીં, અને ગમે તેવા નિરાકાર પ્રતિપાદનના ગ્રંથને સાંભળે તો પણ ભગવાનના સ્વરૂપને સદાય સાકાર સમજે અને શાસ્ત્ર વિશે ગમે તેવી વાત આવે પણ પોતે ભગવાનના સાકાર સ્વરૂપનું પ્રતિપાદન કરે પણ પોતાની ઉપાસનાનું ખંડન થવા દે જ નહીં. એવી રીતે જેને દ્રઢ સમજણ હોય તેને ઉપાસના વાળો. ભક્તિની ઉપાસના કેક કેક ભેગી થતી પણ જણાય છે. અહીંયા મહારાજે થોડોક વિભાગ કરી દેખાડ્યો. મહારાજ કે ભક્તિ કોને કહેવાય? તો શ્રવણમ કીર્તનમ વૈષ્ણુ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ આ 9 પ્રકારની ભક્તિ છે ભગવાનના ભક્તો. પણ આમાં એક સમજા જેવી વાત બતાવું. આ 9 પ્રકારની ભક્તિની ક્રિયા છે. શું છે? 9 પ્રકારની ભક્તિની ક્રિયા છે. હજી ઓરિજિનલ ભક્તિ ક્યારે કહેવાય? તો કે તે ક્રિયા કરતા કરતા, કથા શ્રવણ કરતા, કથા વાંચતા, સ્મરણ કરતા, ચરણ સેવા કરતા, જે કરી રહ્યા છીએ એમ અહોહો ભાવ જ્યારે થવા માંડે અને મન જ્યારે ખેંચાવા માંડે અને જગતના સુખ અને દુઃખ બે ઘાવ જ્યારે રૂઝાવા માંડે, હરખ શોકની એની હેડકી ન આવે રે પાનભાઈ, હર્ષ અને શોકની હેડકી ન આવે, આવી પોઝિશન નિર્માણ જ્યારે થવા માંડે ત્યારે સમજવું એ ભક્તિની ક્રિયા જે હતી મૂર્તિમંત ભક્તિમાં પરિણમી ગઈ. જે કરતા કરતા થાકની અનુભૂતિ ન થાય પણ અહોભાવની અનુભૂતિ થાય એ સાચા અર્થમાં ભક્તિ બને છે. અને એવી ભક્તિ જ એ ભક્તિને પરાભક્તિ શબ્દથી કોઈ કોઈ જગ્યાએ સંબોધે છે, પ્રેમ ભક્તિથી પણ સંબોધે છે. એવી જ ભક્તિ જીવાત્માને મહારાજ સુધી પહોંચાડી, એવી ભક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે એના માટે મહારાજે શબ્દ વાપર્યા. મહારાજ કે એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અલગ પછી રાખવાની જરૂર નથી, ભક્તિમી આવી જ જાય. એને અલગ એ સિદ્ધ કરવાની જરૂર નથી રહેતી. શું કામ નથી રહેતી? તો કે આવી ભક્તિ જ્યારે પ્રગટ થાય ત્યારે ભગવાનમાં અગાધ સુખ જ્યારે આવવા માંડે અને ભગવાનમાં સુખ જ્યારે આવવા માંડે ત્યારે એ સુખ જ મહારાજની મોટો ફુદિયાને લઈ જાય. એટલે ઉપાસના જ્ઞાન સિદ્ધ થઈ ગયું. એવી જ્યારે ભક્તિ પ્રગટ થાય ત્યારે ભગવાનમાં અગાધ જ્યારે પ્રીતિ આવતી હોય, પ્રીતિ વર્તતી હોય ત્યારે એનું મન છે એ વિષયમાં ન ખેંચાય. તે ધર્મનો લોપ કોણ કરાવે છે? વિષયમાં જતું મન, ઇન્દ્રિયો. એનું મન કે ઇન્દ્રિયો એક વિષયમાં ન ખેંચાય. બહારનું ન ખાવું એક પ્રકારનો ધર્મ છે. બહારનું ખાવું એ વર્ણાશ્રમ ધર્મની પદ્ધતિ અધર્મ છે. પણ સમજો, એને કોઈ નથી કીધું તું નહીં ખાયા, પરંતુ ભગવાનમાં બહારનું ખાવા કોણ લઈ જાય? ઇન્દ્રિયો ડોટું દઈ દઈને લઈ જાય છે. પણ ભગવાનમાં રસ જ્યારે જણાય ત્યારે રસના ઇન્દ્રિય જીતાઈ જાય તો હું કામ બહારનું ખાવા દે? એટલે સહેજ ધર્મ એનો સિદ્ધ થઈ જાય. ભગવાનમાં પ્રેમ જ્યારે જાગી જાય ત્યારે ઓટોમેટિક દારૂ, માઉ, ચોરી, અવેરી, વટલું, વટલાવું, પાંચે વર્તમાન પડવા માંડે. એને જગતના કોઈ પદાર્થમાં જ્યારે માલ ન મનાય. ભક્તિનું સ્વરૂપ તો મહારાજે સત્સંગની અંદર પ્રથમ પ્રકરણની અંદર મહારાજે હરિગીતામાં લાસ્ટમાં બહુ બતાવ્યું સરસ. મહારાજ કે પછી ભક્તની સ્થિતિ એવી સર્જાઈ જાય. કેવી સર્જાઈ જાય? તો કે એને સારું ભોજન તો ઝેર જેવું જણાય, એને સ્વરૂપમાં નારી તો રાક્ષસની જેવી દેખાય. અને ભક્તિ જો નારી ભક્તને પ્રગટ થાય તો એને સ્વરૂપમાં પુરુષ તો રાક્ષસ જેવો દેખાય. પછી ક્યાં મેન ખેંચાય? કોજી એ હુકામ ધર્મનો લોપ કરે, હુકામ કરે. મહારાજ કે એને સારું વસ્ત્ર આભૂષણ આદિ તો કેવું દેખાય? તો કે સર્પની કાસળી જેવું દેખાય. એ પછી થોડો એમ વિચાર કરે કે આજ માળું, ક્યારેક ક્યારેક તો એટલા બધા દેહાભિમાની હોય. માનો કે કોઈક આવ્યું ને બેલ ખખડાયો, જરાક બહાર આવવાનું થાય ને તો નાઇટ ડ્રેસ પહેર્યો ને તો કે જરાક હું આવું 2 મિનિટમાં આવ્યો, કે એમ કે આખો ડ્રેસ બદલીને પછી બહાર આવે. બોલો 5 મિનિટ એ કોણ કરાવે? દેહાભિમાન. એ તેને જ ખબર છે અને એને જ લાગ્યું, બરાબર લાગ્યું. બાકી કોને તૈયાર, કોને ટાઈમ છે તે હું પહેર્યું છે ને હું કર્યું છે જોવાનો કહો. હકીકતો અમુક ફેરી તો ભક્તો આપણા મનમાં એમ થાય જીવ ખોટે ખોટો ઓલું ઓલા જેવું છે. મહારાજ ન કીધું મધ્યન 41માં મહારાજ કે કૂતરું છે પોતાને હાડક્યું કરડ્યું પછી લોહી નીકળે, મેં છાંટે ભારે મીઠું લાગ્યું, સરસ લોહી હાડક્યામાં નીકળ્યું, હાડક્યામાં નથી નીકળ્યું, તારા મોઢામાં જ નીકળ્યું છે. એવી જ પોઝિશન છે. દાખલા તરીકે કંકોત્રીમાં આવડું મોટું લિસ્ટ હોય કે શિલાલેખોમાં કેટલા લેખો, એ લેખ કોણ વાંચે છે? એ પોતે જ વાંચે અને પોતે રાજી થાય. બાકી કોને વાંચવાનો ટાઈમ છે? કોકના નામ વાંચવાનો કોને ટાઈમ છે? છે તે વાંચ્યો કોઈનો? તમે કોઈની કંકોત્રી બધા નામ વાંચ્યા? કોનું 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 ગોત છે આપણું છે કે નહીં? કોને ટાઈમ છે બીજાનો? કપડે ધાગો પડ્યો હોય ને તો કોઈને ખબર નથી, અને પોતાને જ મનમાં થાય માળો કપડે જરાક ડાક છે, કપડે જરાક ડાક છે. પણ ભગવાનના ભક્તો, કપડે ડાક છે જેટલી ચિંતા થાય એવી ચિંતા જેનમાં ક્યાંય ડાઘ ન રહી જાય એની થવી પડે. જેનમાં ક્યાંય ડાઘ નથી એની ચિંતા જયારે થાય ત્યારે મુક્ત કક્ષાને પામી શકે. અને આપણે ઈ લાઈન પકડી છે. આપણે કઈ લાઈન પકડી છે? આપણે ઈ લાઈન વાળા ગણાય, આપણે ઓ લાઈન વાળા નથી. સમજાણું? તો જે લાઈન આપણે પકડ્યું એનો આપણે ખરખરો હોવો જોઈએ. તમે એન્જિનિયરિંગ લાઈન પકડી પછી તમે ચિંતા કરી રાખો, બોલે મેડિકલ વાળા બરાબર પ્રોફેસરો નથી ને બરાબર ભણાવતા ને, તારે હું લેવા દેવા ન ભણાવે તો તારી લાઈન નથી પછી તારે શું ઉપાધિ છે? સમજાય છે? એમ આપણી લાઈન જ જ્યાં નથી દેહા ધ્યાસની, આપણી લાઈન આત્મરૂપની લાઈન છે, પરમાત્માને પામવાની લાઈન જ્યાં છે ત્યાં. એવું નથી હું કહેતો તમે તમતા ડાઘાવાળા જ પહેરો, પણ કદાચ પહેરીને પડી ગયો તો પડી ગયો. ક્યાંક માનો કે કપડા પહેરીને તમે આવ્યા જ, પણ ક્યાંક જરાક ફાટી ગયું, ફાટી ગયું, તમને ફાટી ગયું, તમને એમ કહે છે અરે તમે હાવ આવા થઈ ગયા, કોઈ કહે ફાટી ગયું તો ફાટી ગયું જરાક. એની એની અંદર આપણે એમાંથી બહાર નીકળતા નથી. અડધો અડધો કલાક જો સત્સંગ ન સમજણ હોય તો આમથી આમ વાળો, આમથી આમ વાળો, એટલે ભલા શું છે આ બધું? એમ હે શું કામ, શું કામ? તમે જે તમારું નથી એની પાછળ ગાંડા બન્યા છો. શું કામ બન્યા? તમારું લૂંટાઈ જાય છે. તમે કોકનું સંભાળવા રહ્યો છે, મેં તમારું લૂંટાઈ જાય છે. કોને આપણે સંભાળીએ? આપણાને સંભાળીએ છે. આ દેહ આપણો છે. કોનો છે? પોતાનો. ઉશાંગણી કરો, પોતાનો દેહ હોય કરો ઉશાંગણી, લો આપણો છે. આપણો હોય તો આપણે હારે ન આવે, ગયો કોઈને હારે આવવાનો છે. એટલે ભલામણ આપણો જે નથી એને માટે હું કામ ખરખરો કરો છો? આપણો છે એને જરાક તમે જુઓ. હા બિચારો વાડ જોઈ જોઈ લંઘાતો જાતો, લંઘાતો જાતો, જો અનુસંધાન નહીં રાખો તો હુકાઈ જાય એને. બિચારે એમ છે કે આજ સમસ્યા કાલ સમસ્યા, આજ સમસ્યા કાલ સમસ્યા, આજ ભજન કરતો થશે કાલ ભજન કરતો થશે, આજ નિયમ ધર્મ પાળતો થશે કાલ નિયમ ધર્મ પાળતો થશે. અબજો જન્મથી બિચારો એમને એમ એમને એમ એમને એમ વાટ જોતો 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 આવે છે. હકીકત જીવ બહુ થાકી ગયો છો, બહુ થાકી ગયો છે, પણ આપણને એની સામે જવાની દરકાર જ નથી, દરકાર જ નથી. એટલા બધા વિષયાધીન બની ગયા, એટલા બધા વિષયાધીન બની ગયા, વિષય મળ્યા, જગતના સુખ મળ્યા, એને જ પોતાના સુખ માન્યા. સ્વામી કે જ્યાંથી અચાનક ઉછાળા ફેરવવાના છે એના માટે રાત દાડો મીંડ્યો છે, અને જ્યાં નિત્ય માટે રહેવાનું છે એની હામુ તો જોતોય નથી, જોતોય નથી. આપણા જેવો કોઈ અજ્ઞાની નથી. આપણા જેવો તો ખાસ શબ્દ લાગુ પડે. હું કામ જેને બિચારાને સત્સંગ નથી મળ્યો, ગતિ ગતાગમ નથી, એ તો સમજ્યા. આપણને બધું મળ્યા પછી, બધું સમજાણા પછી પણ જરાય જાગતા નથી, જરાય જાગતા નથી. નથી લાગતું કે આપણે જબરી થાપ ખાઈ રહ્યા છીએ? શિબિર ભર્યા પછી, છાવણી ભર્યા પછી વળી પાછું કાંઈક ખાવાનો સંકલ્પ થઈ જાય, વળી કાંઈક જોવાનો સંકલ્પ થઈ જાય, વળી કાંઈક સાંભળવાનો સંકલ્પ થઈ જાય. નથી લાગતું કે આપણે દિશા ભૂલી રહ્યા છીએ? ડાહ્યા બનજો. જે કરવા માટે આપણે આવ્યા છીએ બસ એનો પ્રારંભ કરી દો, એનો પ્રારંભ કરી દો. ખૂબ ખટકો રાખી ભગવાનના ભક્તો, થોડોક પ્રારંભ કરી દો ને, જરા ખરખું હાલવા મળશે ને પછી તો ઓટોમેટિક હાલે જ રાખશે. પ્રારંભ કરી દો, કારણ કે થોડુંક તમે હાંકશો પછી તો એમાં જે છે તો મળવાનું છે. આત્મા અને પરમાત્મામાં ગજબનું સુખ છે, એની અનુભૂતિ તો થવાની છે. અને થોડીક અનુભૂતિ થશે ને પછી તો આપણે તે માર્ગે હાલ્યા જશું, અનેકને ઢોળે જશું, હારે વારે એ સ્થિતિ પ્રાપ્ત થઈ જશે. પણ થોડોક દાખલો તો કરવો પડશે ને. એવા ભગવાનના ભક્તો અનેક થયા છે, અનેક એવા ભગવાનના ભક્તો થયા છે કે અનુભૂતિ થયા પછી પોતે તો ગયા છે, અનેકને હારે લઈ ગયા છે, અનેકને લઈ ગયા. અહીંયા બાજુમાં ગોલીડા ગામ છે ને, કહો રાણા ભગતે, એને ચાર ભાઈઓ હતા, એમાં બે સાધુ થવા જતા હતા. રાણા ભગત કે એને માતુશ્રી કે નહીં તમને સાધુ ન થવા દો, તમને સાધુ કરો તો પછી મારે મને હાચવે. કોણ? રાણા ભગત કે થવા દો ને, હું બેઠો છું ને કે હું હાચવીશ, પણ એને ભગવાન ભજવા દો ને, એ ભજશે બીજા ઘણા બધાને ભજાવશે. અને ખરેખર રાઘવાનંદ સ્વામી બહુ લોકોને ભગવાન ભજાય, બહુ ભજાય, બહુ મોટા સાધુ થયા. એમાં દરબારોને બહુ સત્સંગ કરાવ્યો રાઘવાનંદ સ્વામી, એને યોગાનંદ સ્વામી બે દરબારોને બહુ સત્સંગ કરાવ્યો. એટલે પછી માજી કે પણ તું હાચવીશ ને? તો કે આ હાચવી જીવન પર્યંત. તો કે જીવન પર્યંત. તો કે તો તમ તાર જાઓ. અને પછી બે સાધુ થયા. પણ એમાં એવું બન્યું કે રાણા ભગત લગભગ 45 વર્ષની ઉંમર, માજીની 70-71 વર્ષની ઉંમર, રાણા ભગત તો ધામમાં જવા માટે તૈયાર થયા. રાણા ભગત જ્યારે તૈયાર થયા અને કીધું કે આવતીકાલે મહારાજ મને તેડવા માટે આવવાના છે અને હું ધામમાં જાઉં છું, અન માજી ઉલાળો કૂદકો માર્યો. એટલે રાણા, તે તો મને વચન આપ્યું તું કે હું તમને ગડપણમાં હાચવીને તું હાલ્યો ઓલે બેને કાઢીને. એક ફેરી વચન આપ્યા ફરતા તને શરમ નથી આવતી, હવે તારે ધામમાં જવું માટે તને ધામમાં ન જવા દો, મહારાજ આવશે ને તો મારને ફરિયાદ કરીશ અને ના પાડીશ. અને કીધું છે એમ નહીં જાઓ અને તમારી સેવા કરીને હવે ઉપડ્યો. તો રાણા ભગત કે પણ માં વાત તો એટલી જ છે ને, મને જવા દે ને ધામમાં મારાને સુખ લેવા માટે, તારી તને ચિંતા છે ને કે મારું હું થાય. જાઓ હું તને કોલ આપું છું, મારા 13માને દિવસે તને મારીની હારે આવીને ધામમાં લઈ જશે, વાત તો એટલી જ છે ને. અને 13 દાડા તો બીજા ઘણા બધા માણસો હોય છે, તારે કઈ ઉપાય નથી, સમજાય છે? તે સુધી તો બધા હોય, પછી જ કોઈ નથી રહેતો, લાડવા જાપટ્યા વહેતા. અને ડુશ્મા કે તો જાતું તારે. રાણો ગયો તો ખરો, પણ જાતા જતા સભામાં કહેતો ગયો, ગામ લોકોને કીધેલું આવતીકાલે મારા ભગવાન સ્વામિનારાયણ મને તેડવા માટે આવવાના છે. ગામના લોકો એવું કહેતા હતા કે આ ભારે ભગત થઈ ગયો, એટલે એ જોજે તને તારા સ્વામિનારાયણ તેડવા આવે ને ત્યારે મને કહેજે, એમ ત્યારે હારે આવશું. રાણા ભગતે ગામની સભા ભેગી કરી અને કીધું આ આવ્યા મારા સ્વામિનારાયણ, હાલો જ એને આવું હોય લઈ જવા માટે તૈયાર છું. અને ત્યારે કોઈની હિંમત ન લીએ કે એનો ભત્રીજો તૈયાર થયો, કાકા હું આવું થા તૈયાર. અને ભત્રીજાને સાથે લઈ રાણા ભગત ભગવાન સ્વામિનારાયણના ધામમાં પહોંચી ગયા. પણ એનો કેફે એવો હતો ને, જમના દૂતને ઉલાળીને ડાંગ મોઢામાં જીકીને મોઢાના દાંત પાડી નાખ્યા હતા. રાણા ભગતનો કેફ તો તમે જુઓ. રાણો ભગત કે મારા ગામમાં તમારી એન્ટ્રી જ કેમ થાય, અરે પણ તારી ઘેરે નથી આવતા. અરે મારી ઘેરની પણ મારા ગામમાં તો આવો છો ને, અરે પણ આખા ગામનું થોડું અધવારું રખાય, તારી ઘેરે આવી કહેવાનું નહીં, મારા ગામમાં તમારી એન્ટ્રી ન હોય, હું ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત આ ગામમાં રહેતો ને તમારી એન્ટ્રી. ત્યારે જમના દૂતો કહે પણ તે ભજન નીકળ્યું એણે ક્યાં કર્યું? તો કે એણે કર્યું ભલે ન હોય, પણ હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતો ત્યારે એને ક્યારેક સાંભળ્યું તો હશે ને, માટે મારા ગામમાં એન્ટ્રી ન હોય. જમના દૂતો કે આવા તો હજારો ઉપાડી ગયા, એ કે હજારો જુદી ભાતના છે ને આ જુદી જાતનો છે, એ તમને ખબર નથી, માટે નહીં ગામમાં એન્ટ્રી થાય. અને તેમ છતાંય ભક્ત ચિંતામણી એમ બોલે છે કે જમના દૂતો આગળ વધવા માટે તૈયાર થયા. અને રાણાને કાળજાળ ક્રોધ ઉપજ્યો, હાથમાં ડાંગથી ગોળ ગોળ ફેરવી લે લેતો જા જય સ્વામિનારાયણ કે ઠપકારી તે 32 કાઢી નાખી બહાર જમના દૂતોની. અને ભાગ્યા અને એ પરિવારને જમતગડા કહેવાના, જમના દૂતોને ભગાડ્યા. કેટલો મારનો કેફ છે, કેટલો કેફ, ગામમાં ન કરવાઈ દે. અને ઘણા ઘણા થયું કે સ્વામી મારે તો બરાબર વર્તમાન પાળો, પણ ઘરવાળા નથી માનતા, કેફ નથી ભલામણા, આ ભગવાન સ્વામિનારાયણનો કેફ ચડી જાય. તમે વિધ ઉપાય કરો, જો તમે એને છે ને પાસે રોજ મારાને મહિમાની વાતો કરો, એનો સાંભળે તો છોકરા પાસે સંભળાવો, છોકરા પાસે તમે ભગવાનની વાતો થોડી થોડી કરી રાખો. પુરુષ અથવા તો નારી એક છે ને એક નથી, તોય તમે થોડી થોડી ભગવાનની વાતો કરી રાખો. વાતો કરતા 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 ખારેક લાયટ થઈ જશે. અને એમ કરતા કરતા જો સેટિંગ ન આવે, શમ દમ દંડ અને ભેદ બધી નીતિ જોઈને, તો પછી કહી દો એ હું તો આ હાલ્યો તરામ કરું થઈ જાઓ. મેં તમને કીધું તું નહીં, મુંબઈ ઘણા વર્ષ પહેલા આપણી પારાયણ હતી ને એક જણો કે સ્વામી મારે તો નોખો હોય પણ ઘરવાળા પરાયણ નાખે. મેં કીધું બંગડિયું પહેરલે ને બોલ બોલ કરતો, ભલામણા શરમ નથી આવતી કહેતા, મારી ઈચ્છા નો તો ઘરવાળા પરાયણ લસણ નાખે શાકમાં, બંગડિયું પહેરલે પછી વાતો કરી. હા લાલ પીળો થયો, મને કે સ્વામી બાસ બંધ કરો, હમણાં જ આવશું ઘેરે. અને મેં તો એટલા માટે જ બરાબર હેન્ડલ માર્યું હતું કે તપે તો કાક થાય. તોય લોકો ધીરજ રાખ, કેટલા તમને તપાવે છે કેટલા, હે તોય મેળાવવાની વાત આવે ને ત્યાં. ગજબ છે ભાઈ, ઓલો ઉપડ્યો પાછો બીજે દાડો. મેં કીધું કેમ થયું? અરે મને કે સ્વામી કાઢ્યું બધું બહાર. મેં કીધું કઈ વાંધો ન, મને કે બોલી થોડી બોલ બોલ કરવા માંડી, ઘરમાંથી નહીં નીકળે. મેં કીધું સાંભળ આ ઘરમાં રહેવું છે તો હવે લસણ ડુંગળી નહીં રહે, નતર જા તારા બાપની ઘેરે. અને સ્વામી ભાઈ સાનમની ખૂણા બે ગઈ, કાંઈ બોલી નહીં. તમારે તો એ જ મોટી ઉપાય, ખોટું ન લાગવું જોઈએ. એમ થાય સત્સંગ, કઠણ વચન કહું છું રે, કડવા કાકજ રૂપ દર્દીને ગોળી દઉં છું રે, સુખ થવાનું એમ જયારે મંડો ને ત્યારે ચોખ્ખું થાય. પેલી વાત મેં તમને કરી છે કદાચ, ઓલા કોળી ભગત કૃષ્ણ ચરણદાસ સ્વામીની વાતોમાં લખ્યું, કોળી ભગત પરણીને ઘેરે આવ્યો પણ ગાડામાંથી કંદી હેઠી ન ઉતરે. ઓલી બધી જાનડીઓ મનાવે, ભાભી હેઠા ઉતરો, તો નથી ઉતરવાની. અરે પણ વાંધો હું જ, હેઠા તો ઉતરો, નથી ઉતરવાની પણ વાંધો હું જ. તો ખાંભળો, તમારા ભાઈને કહો ગળામાં કંટી કાઢી નાખે અને લસણ ડુંગળી ખાવાની શરૂઆત કરી દે ને પૂજા કરી દે બંધ, તો ગાડામાંથી હેઠી ઉતરું, નહીતર ન ઉતરું. ઓલી તો જાનડ્યું હું જાણે કે આપણે આમાં આપણે હું સમજવું. અને તાત્કાલ આને કહેવું કેમ? કન્યાને સમજાવો, ઘણી મહેનત કરી, ભાભી ધીમે ધીમે તમારા હાથના રોટલા ખાહે એટલે બધું હરખું થઈ જાહે, તમે ધીમા ખમો. ઓલી કે નહીં હો, એ વાત જ નહીં, પછી જેઠી ઉતરવાની. વાર થોડીક લાગી ને તે આ વરાજાએ પૂછ્યું કે શું છે કોળીઓ? પણ નાનદા સ્વામી જેવા મહાસમર્થ સંતના જોગમાં આવી ગયેલો કોળી. શું છે બધું? એટલે જાનડ્યું કે અમારા ભાભી જો માનતા નથી ને એમ કે તમે કંટી કાઢી નાખો, પૂજા બંધ કરી દો, લસણ ડુંગળી શરૂ કરી દો, તો ગાડામાંથી હેઠી ઉતરું, નહીં તો નથી ઉતરવાની. ત્યારે આ કોળી કહે, કોળી ભગત કહે, એવું કહેશ તો કા જરાક આગળ વધીને પેલા ગાડા ખેડું કે અઈ ગાડું ઉપાડે, તો ઉપાડે ત્યારે ત્યારે ગાડું આના બાપની ઘેર પાછી ઠલી આવે, અમારે જોતી નથી આને. કે હજી તો ગાડામાંથી હેઠી નથી રીતે ત્યાં કંઠી તોડાવીને વાત કરે, લસણ ડુંગળી ખવડાવીને પૂજા બંધ કરાવીને વાત કરી, અહીંયા આવીને કરે શું? ઉપાડ. ઓલી કે નાના હેઠી ઉતરું, ઉતરવું જ નથી, ઉલાળ જલ્દી આને ઉપાડે ને ઉલાળી આવે તારા બાપની ઘેર. નાના હેઠી ઉતરી જાઓ, વાત જ નહીં, જોતી જ નથી ને. ઓલી કે ભાઈ સાહેબ, તમે તાર તમે પૂજા કરજો, કંઠી પહેરજો, તમે લસણ ડુંગળી નહીં ખાતા, મને કાંઈ વાંધો નહીં, આ કે નહીં જોઈ જ નહીં. અરે પણ હું મારા બાપની ઘેરે આમ જાઉં ત્યાં મોઢું હું દેખાડું? ત્યારે ભગત કે હેઠી ઉતારું પણ એક શરત, ગાડા બેઠી બેઠી પ્રતિજ્ઞા કર, અહીંયા ને કંઠી પહેરું અને કાલથી પૂજા શરૂ, અને જિંદગીમાં લસણ ડુંગળી નહીં ખાવ, અહીંયા તો નહીં ખાવ, તારા બાપની ઘેરે ગઈને મને ખબર પડી ખાધી છે તો આ ઘરમાં ફરી વાર કરવા ન દો, અને તારા બાપની ઘેરે ખાધી મને ખબર પડે તો મારી મા બેન દીકરી. અને આ શબ્દ સાંભળ્યા ઓલી કે ભાઈ સાહેબ, તમે જેમ કહો એમ કરું, પણ મને હેઠી ઉતરવા દો. ત્યારે આવો રણકોટ હોય ત્યારે વર્તમાન પડે ઘરમાં હાલી મળ્યા, તે આ તો નાંગળે ઢીલા ઢીલા હોય, તમે જરાક લસણ ડુંગળી ન ખાવ થારું કહેવાય, એમ બંધ કરે. ભગવાનના ભક્તોને ખરેખર મહારાજનો કેફ હોવો જોઈએ. બસ મારનો કેફ ચડે તો બધું સેટિંગ થઈ જાય. બહુ અદભુત વાત મહારાજ બતાવી રહ્યા. મારે કે ભક્તિ કોને કહેવાય? તો જેની અંદર પ્રેમ નીતરતો એને ભક્તિ કહેવાય. એ વિના જે કરાય છે ભક્તિની પ્રક્રિયા છે, ભક્તિની પ્રક્રિયા છે, પણ ઓરિજિનલ ભક્તિ નથી. એનો મતલબ પાછો એવો નહીં ઘટાડતા, મને તો પછી માળા ફેરવું તો એવો કાંઈ મજા નથી આવતી, અને કંટાળો આવે તો બંધ કરી દઉં, બંધ નથી કરવાની. એ ક્રિયા તો ચાલુ ને ચાલુ રાખવાની છે, અને ભગવાનને સંભાળવા પ્રયાસ કરો, એમાંથી જ પ્રેમનું પ્રાગટ્ય થશે, એ જ પ્રેમ આપણને શેખ ભગવાન શ્રી હરિ સુધી લઈ જાય છે. આને ભક્તિ કહેવાય, ઉપાસના કોને કહેવાય? સદાય એને માટે ભગવાનને સાકાર સમજી અને પરમાત્માની આરાધના કરે. કોઈ ભગવાનને ગમે તેવા શાસ્ત્ર વાંચે તો નિરાકાર સમજે, અને સદાય એને માટે સાકાર છે, અને સદાય એને માટે સાકાર જે સ્વરૂપ છે એ સ્વરૂપ આ પોતે છે. કારણ કે મહારાજ શું કીધું, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, તેમાં હું રહું રે દ્વિભૂ દિવ્ય સદાય સાકાર. સદાય એને માટે સાકાર સ્વરૂપ છે જેમાં કોઈ ફેરફાર નથી, જેની અંદર કોઈ વિષયાંતર નથી, એવું જે સ્વરૂપ એ જ પ્રગટ મને મળ્યું છે, એ સર્વોપરી ઉપાસના છે. બાકી અવતરણનો મૂળ તત્વ સામે તમે જાશો ને તો એ સ્વરૂપ બદલાશે. પુરુષોત્તમ નારાયણ તો પોતાની સ્વરૂપની પોતાની સામર્થ્ય ખેંચી લે થઈ જાય વિરાટ, તો વિરાટનો દેહ તો માયાજન્ય છે, એ આકાર એમને એમ રહેવાનો નથી. જ્યારે પુરુષોત્તમ નારાયણ છે ત્યાં દેહ અને દેહી બે ભાવ નથી, દેહ અને દેહી બે ભાવ નથી, એક સ્વરૂપ. ત્યાં મુક્તની પણ જો એક કક્ષા થઈ જતી હોય, દેહ દેહી ભાવ રહેવા ન પામે. સદાય એને માટે સાકાર. સદાય સાકાર કોને કહેવાય? જેમાં રૂપાંતર જ ન હોય, જેમાં ફેરફાર જ ન હોય, એને સદાય સાકાર કહેવાય. અને એક એ સ્વરૂપ એક જ એવું છે જે પુરુષોત્તમ નારાયણ અક્ષરધામની અંદર બિરાજે છે, જે કાળાંતરમાં કોઈ ફેરફાર નથી, એ જ પ્રગટ પુરુષોત્તમ નારાયણ મને મળ્યા છે એમ જે સમજાય એને કહેવાય ઉપાસના. મહારાજ કે આ બે વાત જે સિદ્ધ કરે છે એ ભક્ત અવશ્ય મેવ મને પામી જાય છે. ઇતિ વચનામતમ 40મું પ્રથમનું પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજ કહીએ.